నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుతమోని మంగళం కుంకుందారి ఉజేంద్రమోసు మంగళం నమస్మరి స్వాదాయ స్వామి భూత్యా చకాస్తే స్వాయ భవాయ
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ સાથે ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા અને પંડિત જયચંદજી સાબળાના ભાવાર્થ અને એના ઉપર અપાયેલ પૂજ્ય ગુરુદેવના પ્રવચનો આ બધાનો આધાર લઈ અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ સ્વાધ્યાય કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે આપણે પૂજ્ય ગુરુદેવે સમયસાર 19 વખત સભામાં વાંચ્યું અને એના પ્રવચનો આપણને ઉપલબ્ધ છે, એ પ્રવચનોને આપણે સારી રીતે સમજીએ અને એ ભાવને આત્મસાત કરીએ. એટલે ગુરુદેવના પ્રવચન સાંભળતા પહેલા આ સ્વાધ્યાય કર્યો હોય એટલે પૂરેપૂરું સમજાય, એ ભાવ પકડાય. આ સ્વાધ્યાય કંઈ ગુરુદેવના પ્રવચનનું રિપ્લેસમેન્ટ નથી. આપણે વધારે સારી રીતે સમયસારને સમજવા માટે, ગુરુદેવે આપેલા ભાવને સમજવા માટે અને આત્મદર્શન પ્રગટ કરવા માટે બધી અનુકૂળતા આપણને છે એટલે આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસારના સ્વાધ્યાયમાં આપણે 94 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. 93 અને 94 ગાથામાં જે વાત લીધી એ વાત ભેદ જ્ઞાનની વાત લીધી. કર્તા કર્મ અધિકાર છે એટલે મુખ્યતા કર્તાપણાની રાખી કે જીવ અજ્ઞાન અવસ્થામાં વિભાવ ભાવોનો પરભાવોનો કરતા થાય છે. અને ભોગતાપણાની પણ વાત સાથે લીધી કે એ એવું ભોગવવાપણું એવા એને જે વિકલ્પ આવે છે, જે એવા ભાવ થાય છે, એવા ભાવનો પણ એ કરતા થાય છે, એ બધું અજ્ઞાન અવસ્થામાં છે. અને અજ્ઞાન અવસ્થામાં એમ થતાં એનું કાર્ય થાય છે એટલે અજ્ઞાન જ મૂળ કારણ છે. કર્મબંધનું મૂળ કારણ અજ્ઞાન જ છે. એટલે 94 જે કહેવામાં આવ્યું એનું સહેજ પુનરાવર્તન કરી અને 95 ગાથા લઈએ. કેમ કે 94 અને 95 ગાથામાં ઘણું સામ્ય છે એટલે 94 પુનરાવર્તન જરૂરી છે. 94 ગાથામાં એ વાત આવી કે ત્રણ પ્રકારનો આ ઉપયોગ, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. અને એમાં સમજાવવાનો આશય એટલો છે કે અજ્ઞાનથી કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે. 95 ગાથામાં પણ એ જ વાત આગળ વધારે વિશેષતાથી સમજાવી છે. 94 ગાથાની ટીકાનો વિચાર આપણે કરીએ તો અહીંયા એ વાત આવી કે વિશેષને એ જાણતો નથી, તફાવતને એ જાણતો નથી. અને તફાવત કયા લીધા? એ દર્શન વિશેષ, જ્ઞાન વિશેષ અને એ આચરણનો વિશેષ, બંનેની અંદર જે તફાવત છે, જીવ અને આ ઉદ્ગળ પરિણામો જે કહેવામાં આવ્યા તે એ તફાવતને નથી જાણતો એટલે એને એ વિશેષને નથી જાણતો એટલે એ બધા અવિશેષે છે. હવે અહીંયા જે પૂતગળ પરિણામ અગાઉની ગાથામાં કહેવામાં આવ્યા હતા એને અહીંયા ચૈતન્યના પરિણામ કયા, પણ એ કેવા પરિણામ? તો વિકાર સહિત ચૈતન્યના પરિણામ એટલે સ્વવિકાર ચૈતન્ય પરિણામ કહેવામાં આવ્યા. અને એ પરના અને પોતાના એ અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, આચરણથી અથવા તો પરિણમનથી એ બધા ભેદ અને ઢાંકી દઈને, છુપાવી દઈને એમ અહીંયા લેવામાં આવ્યું. એટલે કે ભેદને બિલકુલ ભૂલી જઈને, એ બંને વચ્ચેનો ભેદ છે એને બિલકુલ ભૂલી જઈને એ પર અને પોતાને આ ભિકારી ચૈતન્ય પરિણામને અને પોતાને એ એક રૂપ માને છે એવું એ અનુભવ કરે છે, એટલે પછી એના જે ભાવ થાય છે એમાં એ ક્રોધી છું, હું રાગી છું, દ્વેષી છું, એમ એ બધા ભાવને લેવામાં આવ્યા. એટલે એમાં એમ કહ્યું કે એ માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા અને ઇન્દ્રિયોના વિષયો, સ્તોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન અને સ્પર્શન, એવા 16 ને લઈને જો વિચાર કરવામાં આવે તો એવા ભાવો, 16 પ્રકારના ભાવો જીવને થાય છે. એનું મૂળ કારણ અજ્ઞાન છે અને અજ્ઞાનને કારણે જે ભાવ થયા એ જીવનું કર્મ છે. એટલે આ રીતે અજ્ઞાનથી એ કર્મ ઉત્પન્ન થયું, એ કાર્ય થયું અને એ જ આશ્રવ છે અને ભાવ બંધ છે. જે કાર્ય થયું એને કર્મ કહ્યું અને બીજી રીતે કહીએ તો એ કાર્ય થયું એ કર્મ થયું, કેમ કે જીવની એવી માન્યતા છે માટે, એટલે એને જ આશ્રવ અને બંધ પણ કહેવાય. એટલે એમ એને કર્મ બંધાય છે. ભાવકર્મની અહીંયા વાત છે, દ્રવ્ય કર્મની વાત નથી. હવે આ 94મી ગાથામાં જે લેવામાં આવ્યું એના જેવું જ 95મી ગાથામાં છે, સહેજ ફેર કરવામાં આવ્યો છે. એટલે આપણે હવે 94મી ગાથાને અહીંયા સ્મૃતિમાં રાખીએ અને 95મી ગાથા લઈએ. હવે એ જ વાતને વિશેષ કહે છે, એટલે કે અહીંયા વધારે આગળ લંબાવી અને સ્પષ્ટતા કરે છે. જે વાત 94મી ગાથામાં આવી એ વાતને જ આગળ અહીંયા વિશેષતાથી કહે છે. ત્રિવિધ એશ ઉપયોગ આત્મ વિકલ્પમ કરોતી ધર્માદિકમ કરતા તસ્ય ઉપયોગ્ય ભવતી સ આત્મભાવશ્ય. ગુજરાતીમાં ગાથા છે, હું ધર્મ આદિ વિકલ્પ એ ઉપયોગ ત્રણ વિધ આચરે ત્યાં જીવ એ ઉપયોગ રૂપ જીવ ભાવનો કરતા બને. 94મી ગાથામાં હું ક્રોધ એમ વિકલ્પ એ વાત હતી, જ્યારે અહીંયા વિકલ્પ બદલાયો. અહીંયા વિકલ્પ તરીકે શું લીધું? ધર્મ એટલે ધર્માસ્તિકાય આદિ 6 દ્રવ્યની વાત લીધી. અહીંયા ધર્મ આદિ એટલે ધર્માસ્તિકાય આદિ. જ્યારે 94માં એ ચૈતન્ય પરિણામ જે વિકાર તરીકે લીધા હતા, સ્વવિકાર ચૈતન્ય પરિણામ, એમાં એ ક્રોધ, માન, માયા વગેરે લેવામાં આવ્યા હતા, જ્યારે અહીંયા 6 દ્રવ્યોને લેવામાં આવ્યા છે. ધર્માસ્તિકાય આદિ એ વિકલ્પ છે અને બંનેમાં એ વાત તો રહે જ છે કે ઉપયોગ એ રીતે 3 પ્રકારનો થાય છે. એનો એ ઉપયોગ એ રીતે 3 પ્રકારનો થતા એવા ભાવ એને થાય છે, જીવને થાય છે, અને એવા ઉપયોગરૂપ એ જીવ એવા ભાવનો કરતા બને છે. એટલે અહીંયા ફેર એટલો છે કે અહીંયા 6 દ્રવ્યની વાત લીધી છે. એ 6 દ્રવ્યનો વિચાર કરતા એના વિકલ્પ એને આવે છે તો એવા ભાવરૂપે એ તન્મય થાય છે. પૂતગળના વિચાર કરે છે તો પૂતગળના વિચારમાં એટલો બધો તન્મય થઈ જાય છે, એટલે એના વિકલ્પનો કરતા એ થાય છે. એ વિકલ્પ એનું કાર્ય થાય છે, એનું કર્મ થાય છે અને એમ એવા ભાવ કર્મનો કરતા થાય છે. એટલે અહીંયા પણ અજ્ઞાન જ છે. જે 94મી ગાથામાં કહેવામાં આવ્યું કે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે, અહીંયા પણ એ અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે, પણ જ્યાં દ્રષ્ટિ જાય છે એ બદલાય છે. પહેલામાં જે દ્રષ્ટિ જે જતી હતી એ પરનું લક્ષ્ય કરી અને એ ક્રોધ, માન, માયા વગેરે ભાવ, જીવના ભાવ હતા એને લેવામાં આવ્યા હતા, અને અહીંયા આ 6 પ્રકારના દ્રવ્યની વાત કરવામાં આવી છે. એટલે ફેર ત્યાં એટલો જ છે. બંનેની અંદર વિકલ્પ તો છે જ, બંનેની અંદર વિકલ્પ તો કરે જ છે અને વિકલ્પ થાય છે એનું કારણ અજ્ઞાન જ છે. જ્ઞાનીને આવા કોઈ વિકલ્પ હોતા નથી. જ્ઞાની તો પોતે પોતાના સ્વભાવ ભાવમાં લીનતા કરવાનો, સ્થિરતા કરવાનો જ પુરુષાર્થ કરે છે. અને ક્યારેક ક્વચિત એ બહારમાં હોય છે ત્યારે શુભભાવમાં હોય તો એ શુભભાવ અને પોતાથી જુદો એ સ્પષ્ટ દેખે છે, જાણે છે અને અનુભવે છે. એમાં એમને કોઈ વિશેષ પુરુષાર્થ કરી અને જુદું પાડવું પડતું નથી કે આ શુભભાવ છે તે મારાથી જુદો છે, એમ જ્ઞાનીને કરવું પડતું નથી. દ્રષ્ટિ આત્મા તરફ રહે છે એટલે એને તો એમ જ છે. પણ વિભાવ પરિણામની અંદર અહીંયા એ છય દ્રવ્યની વાત લીધી છે, એટલે કે છય દ્રવ્યો સાથે એની એકરૂપતાનો જે વિકલ્પ છે, એવા વિકલ્પને કારણે જે ભાવ વર્તે છે એ ભાવનો એ કરતા થાય છે. એટલે આ બધાનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે. એટલે અહીંયા ગાથાના અર્થમાં કહ્યું કે ત્રણ પ્રકારનો આ ઉપયોગ, ત્રિવિધ કેશ ઉપયોગ, કયા ત્રણ પ્રકારનો? ત્રણ પ્રકાર જે આપણે ઉપયોગના જે જાણીએ છીએ એ કયા છે? મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતી, એમ ત્રણ પ્રકારે ઉપયોગ વર્તે છે, એમ એ ત્રણ પ્રકારનો ઉપયોગ થાય છે. અને એમ ત્રણ પ્રકારનો ઉપયોગ થતા એ અનેક વિકલ્પ સહિત હોય છે, એ અગાઉની ગાથામાં આપણે સમજ્યા છીએ. એટલે ત્રણ પ્રકારનો આ ઉપયોગ, એ તો વાત બેઝિક બધી જગ્યાએ સમજી લેવાની. ઉપયોગ એ જ્ઞાન સ્વરૂપ ઉપયોગ છે, એટલે કે જ્ઞાનનું લક્ષણ છે. ઉપયોગ દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ, એટલે જ્યાં જ્યાં જેનું પણ જ્ઞાન કરવામાં આપણે રોકાઈએ છીએ ત્યારે ત્યાં એ ઉપયોગ હોય છે. અને એ ઉપયોગ સ્વનું લક્ષ નથી કરતો એટલે પછી એ ત્રણ પ્રકારનો થાય છે, એ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ, એવા ત્રણ પ્રકારનો ઉપયોગ થાય છે. અને ત્રણ પ્રકારે ઉપયોગ જ્યારે વર્તે તો પછી અનેક પ્રકારના ભાવ થાય. અને એ અનેક પ્રકારના ભાવ પૈકી આપણે પહેલા ચોરણની ગાથામાં જે ભાવ લીધા એના કરતાં અહીંયા થોડા જુદા વધારે ભાવને લેવામાં આવ્યા છે કે આવા ભાવ પણ થાય છે. એટલે ઉપયોગ ત્રણ પ્રકારનો એ તો બેઝિક વાત છે, એ તો મૂળ વાત છે જ. આત્માનું લક્ષ નથી, આત્માથી જુદો બહાર આવ્યો છે, પોતાના સ્વરૂપમાં રહ્યો નથી, એટલે હવે એ પરનું લક્ષ કરીને એનો ઉપયોગ આ ત્રણ પ્રકારે થાય. અને એ ત્રણ પ્રકારનો ઉપયોગ થાય એટલે અનેક પ્રકારના ભાવ થાય છે. અને હવે અનેક પ્રકારમાં અહીંયા એ છ પ્રકારના દ્રવ્યને લીધા છે. એ છ પ્રકારના દ્રવ્યનું લક્ષ કરીને જે ભાવ થાય એ બધા અનેક પ્રકારના ભાવ. તો અહીંયા કહે છે કે ત્રણ પ્રકારનો આ ઉપયોગ, ધર્માસ્તિકાય આદિ છું એવો, ધર્માદિકમ એટલે ધર્માસ્તિકાય આદિરૂપ એવો પોતાનો વિકલ્પ કરે છે, આત્મવિકલ્પમ કરોતિ, તેથી સ તસ્ય ઉપયોગસ્ય આત્મભાવસ્ય કરતા ભવતિ, તેથી આત્મા તે ઉપયોગરૂપ પોતાના ભાવનો કરતા થાય છે. ઉપયોગ વિશે આપણે ઘણો વિચાર કર્યો છે કે ઉપયોગ જ્ઞાન કરીને પાછો આવવો જોઈતો હતો એની જગ્યાએ ત્યાં એ રોકાઈ જાય છે. અને એમાં આપણે એક ઉદાહરણ એ લીધું હતું કે એક વ્યક્તિના બે બાળકો છે, એમાંથી મોટો છોકરો અને નાનો છોકરો. એ મોટો છોકરો જે બહાર ગયો કે બહાર શું ચાલી રહ્યું છે જાણવા માટે, એ ત્યાં રોકાઈ ગયો. અને પેલો નાનો છોકરો હતો એ બહાર શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ગયો અને પાછો આવ્યો, તરત જ પાછો આવ્યો. એ આપણે ઉદાહરણ પહેલાં લીધું હતું. એટલે મોટો છોકરો જ્યાં જે બહાર ગયો એ બહાર કોલાહલ ચાલતો હતો, એને જાણીને પાછો આવવાને બદલે કોલાહલ શેનો છે અને કોલાહલ કરનારા સાથે જોડાઈ ગયો, એજિટેશન ચાલતું હતું, કોઈક વિરોધ થતો હતો એમાં જોડાઈ ગયો. અને અડધો કલાક પછી એ પોલીસના હાથનો માર ખાઈ લોહી લુહાણ થઈ કપડાં ફાટી ગયા એવી હાલતમાં એ પાછો આવ્યો, એમ આપણે ઉદાહરણ લીધું હતું. ઉપયોગ ખરેખર તો એ જાણવાનો ઉપયોગ છે, એ જાણવા માટે જાય, જાણીને તરત પાછો આવે કે આ વસ્તુ અંદર પ્રતિબિંબિત થાય છે, એનું એને જ્ઞાન કરવાનું છે. પણ એ પેલા મોટા છોકરાની જેમ કે ત્યાં રોકાઈ જાય અને પછી એમાં એ પલોટાઈ જાય, એટલે જેનું જ્ઞાન કરે છે એ જ્ઞાન, એના જ્ઞાનમાં એ પેલું જ્ઞેય છે એ પ્રતિબિંબિત થાય છે, એને બદલે એ જ્ઞેય પોતાનામાં આવી ગયું છે એમ લઈ લે છે, એટલે એમાં એ રોકાઈ જાય છે અને એ ભાવરૂપે વર્તે છે. એટલે પછી એ માર ખાય છે. શું માર ખાય છે? તો કે આ ભવ કરવા પડે છે, અનંત ભવ કરવા પડે છે, મોટામાં મોટો એને માર પડે છે. શા માટે? ફક્ત કારણ એટલું કે એ ઉપયોગે જ્ઞાન કરી અને પાછા વળવાનું હતું કે આ ચાલી રહ્યું છે વર્તમાનમાં, કે એને જે ચાલી રહ્યું છે એનું એને માત્ર જ્ઞાન કરવાનું હતું. એની જગ્યાએ જે ચાલી રહ્યું છે એના રૂપે એ થઈ ગયો એટલે એને માર ખાધો, પેલા મોટા છોકરાની જેમ. એટલે ઉપયોગ જે છે એ ત્રણ પ્રકારનો થયો એટલે એ માર તો ખાવાનો જ છે. ત્રણ પ્રકારે ઉપયોગ થવો જ જોઈતો ન હતો, માત્ર જ્ઞાનરૂપ ઉપયોગ થવો જોઈતો હતો. અને માત્ર જ્ઞાનરૂપ ઉપયોગ થવાને બદલે જો ઉપયોગ પછી એ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ પ્રકારે થાય, અને પછી એ ત્રણ પ્રકારે થાય એટલે તો પછી એના તો કેટલાય અનેક પ્રકારના ભાવ થાય એમાં તો. એટલે એવા અનેક પ્રકારના એ ભાવ થાય છે, એવો એ ઉપયોગરૂપ એ પોતાનો ભાવ, એ ભાવનો જીવ કરતા થાય છે. આત્મા તે ઉપયોગરૂપ, એમાં ચોખ્ખું લખ્યું છે તે ઉપયોગરૂપ, એટલે આવા ત્રણ પ્રકારના ઉપયોગરૂપ થાય છે. અને એમાંના જે ભાવ છે એ અહીંયા જુદા લીધા કે હું ધર્માસ્તિકાય આદિ છું, હું ધર્માસ્તિકાય છું, હું અધર્માસ્તિકાય છું, હું પૂદગળ છું, આકાશ છું, એવા એ છ દ્રવ્ય છે, એ છ દ્રવ્ય રૂપ ભાવ લીધા. હવે એ વાતને આપણે ટીકામાં વધારે સ્પષ્ટતાથી સમજીએ. ટીકામાં અહીંયા કહે છે કે ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી, લીનતાથી, અવિશેષ રતિથી એટલે લીનતાથી સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેય જ્ઞાયક ભાવને પામેલા એવા સ્વ પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પૂદગળ છું, હું અન્ય જીવ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. ચરણમ ગાથામાં આ વાત આપણે બરાબર સમજ્યા છીએ. પરિણામ જે છે એ સવિકાર પરિણામ, વિકાર સહિતના પરિણામ, એવા વિકાર સહિતના જે પરિણામ છે એ પરિણામને ચૈતન્યના પરિણામ કહેવામાં આવ્યા છે. પહેલા 92 ગાથાની અંદર 93 ગાથામાં ત્યાં એ પરિણામ ચૈતન્ય પરિણામ કહેવાને બદલે એને પૂદગળ પરિણામ કહ્યા હતા. એને ત્યાં પૂદગળ પરિણામ એટલા માટે કહ્યા હતા કે એને ભેદ જ્ઞાન કરાવવું હતું કે ભગવાન આત્માનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ કેવું છે, એ જુદા પ્રકારે છે અને એટલે આત્માથી એ જુદા છે, આત્મામાં એમ કોઈ ગુણ નથી કે જેને કારણે એવા પરિણામ થાય, સિદ્ધને એવા પરિણામ નથી, અનુભૂતિના કાળે એવા પરિણામ નથી. માટે એ બધા પરિણામને ત્યાં પૂદગળ પરિણામ તરીકે આત્માથી જુદા પાડ્યા હતા. અહીંયા અજ્ઞાનીની વાત લઈ અને વાત સમજાવવી છે ને કે અજ્ઞાનને કારણે આ થાય છે, એટલે વાત તો અજ્ઞાનીની જ ચાલે છે. 94 અને 95 બંનેમાં વાત તો અજ્ઞાનીની કરીને, અજ્ઞાનને લીધે થાય તો અજ્ઞાનીના અજ્ઞાનને કારણે જે થાય છે એ વાત સમજાવવી છે. એટલે અહીંયા અજ્ઞાનીને એ પરિણામ છે એ જીવના પરિણામ છે એમ કહેવામાં આવ્યું. પણ એ જીવના પરિણામ કેવા પરિણામ કયા? તો કે એ વિકાર સહિતના પરિણામ, શુદ્ધ નિર્મળ પરિણામ નથી, એટલે એ સવિકાર ચૈતન્ય પરિણામ. એ 94 અને 95 બંને ગાથામાં એ વાત આવી. એટલે કહે છે કે ખરેખર આ સામાન્યપણે અજ્ઞાન રૂપ એવું જે મિથ્યા દર્શન અજ્ઞાન અવિરતિ રૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે પરને અને પોતાને જુદું પાડી શકતું નથી, તે પરના અને પોતાના તફાવતને સમજતું નથી, પરના અને પોતાના વિશેષને એ જાણતું નથી. એટલે પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ પરિણતિ અથવા અવિશેષ લીનતાથી જે વિશેષો છે, જે ભેદ છે, બંને વચ્ચેનો તફાવત છે, એ તફાવતને ઢાંકી દઈને, છુપાવી દઈને એ જ્ઞેયનાયક ભાવને પામેલા એવા સ્વ પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી. અહીંયા જ્ઞેયનાયક ભાવને પામેલા એમ લીધું છે. 94મી ગાથામાં એ ભાવ્ય ભાવકને પામેલા એમ હતું, અહીંયા જ્ઞેય નાયકને પામેલા, જ્ઞેય નાયકને પામેલા એવા સ્વ પરનું સામાન્ય અધિકરણ, સ્વનું અને પરનું અધિકરણ એટલે આધાર એક જ છે એવું અનુભવે છે એ વખતે એને શું છે જ્ઞેય નાયક ભાવ, કેવો જ્ઞેય નાયક ભાવ વર્તે છે કે જ્ઞેયનું અને જ્ઞાયકનું બંનેનું અધિકરણ એક જ છે. જ્ઞેય શું છે? જે જ્ઞાનમાં જણાય છે તે જ્ઞેય છે અને જ્ઞાયક તે જાણવા વાળો પોતે છે. એટલે જ્ઞેય છે તે પર છે અને જ્ઞાયક છે તે પોતે છે. તો એ પરને અને પોતાને એ બંનેનો આધાર જાણે કે એક જ હોય. કયો આધાર હોય બંનેને? પોતે જ આધાર હોય. જ્ઞેય અને જ્ઞાયક બંનેનો આધાર પોતે જ હોય, અધિકરણ પોતે જ હોય એમ અનુભવે છે. પેલું જ્ઞેય છે એ પદાર્થ છે અને એ પદાર્થ તો એના પોતાના કારણથી છે, એનો આધાર જુદો કોઈ પણ હોય. એ આ છ દ્રવ્ય પૈકીનું કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્ય એના કારણે છે, એના આધારથી છે, એનું અધિકરણ એનું પોતાનું છે. પણ એમ નહીં માનવાને બદલે આ અજ્ઞાની જીવ અજ્ઞાનને કારણે એમ માને છે કે એનો આધાર હું છું, એનો આધાર અધિકરણ હું છું અને પોતાનો આધાર પણ પોતે એ નાયક જે જ્ઞાન કરવા વાળો છે એ પણ હું છું. એટલે બંનેનું અધિકરણ એ પોતે એક જ છે એમ માનીને, એવો અનુભવ કરીને હું ધર્માસ્તિકાય છું, હું અધર્માસ્તિકાય, હું આકાશ છું, હું કાળ છું, હું પૂતગળ છું, હું અન્ય જીવ છું, એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. હું ધર્માસ્તિકાય છું એટલે ધર્માસ્તિકાયનો વિચાર કરતા, વિકલ્પ કરતા કરતા એમાં લીનતા કરી બેસે છે. અધર્માસ્તિકાનો વિચાર કરતા, એનો વિકલ્પ કરતા કરતા એમાં લીનતા કરી બેસે છે કે આકાશનો વિકલ્પ કરી અને એમાં લીનતા કરી બેસે છે. એમ છ એ દ્રવ્ય લીધા, એમાં પૂતગળ પણ આવી જાય, અનેક પ્રકારના પૂતગળ અને જીવો, બીજા અન્ય જીવો એના સિવાયના, એ બધાનો વિચાર કરતા એમાં લીનતા કરી બેસે છે. અને એવો એ વિકલ્પ જે કરે છે એ વિકલ્પનો એ કરતા થાય છે, એટલે એવા વિભાવ ભાવનો એ કરતા થાય છે, એનું કાર્ય થાય છે. અને એમ એ સ્વથી ચ્યુત થઈને પરભાવમાં રહે છે, પરભાવનો કરતા થાય છે, પરભાવ એવા વિકલ્પો એનું કાર્ય થાય છે અને એને એ આશ્રવ અને બંધ થાય છે. એટલે એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. તેથી હું ધર્મ છું એટલે ધર્માસ્તિકાય છું, અધર્માસ્તિકાય છું, આકાશ છું, કાળ છું, હું પૂતગળ છું, હું અન્ય જીવ છું, એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક એટલે ઉપાધિ સહિત, સ ઉપાધિ, સ ઉપાધિક કહીએ, સ ઉપાધિક એટલે સોપાધિક એનો અર્થ થાય ઉપાધિ સહિત છે, એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. આ બધું અજ્ઞાનને કારણે થાય છે. 94મી ગાથામાં પણ એમ જ લેવામાં આવ્યું અને અહીંયા પણ એમ જ લેવામાં આવ્યું. પેલામાં ભાવ્ય ભાવક લેવામાં આવ્યું, એ ભાવ્ય ભાવક ભાવને લીધો, જ્યારે અહીંયા એ જ્ઞેય નાયક ભાવને લેવામાં આવ્યો. ફેર આટલો અહીંયા કર્યો છે. 94મી ગાથાને વાંચીએ છીએ તો આપણને એ વાત એમાંથી એ રીતે મળે છે કે ભાવનો કરતા થાય છે બંનેમાં, પણ ત્યાં ભાવ્ય ભાવક ભાવ હતો. ભાવ્ય ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણ, એટલે ચેતનનું અને અચેતનનું, કેમ કે ભાવ્ય ભાવક ભાવ લેવામાં આવ્યો એટલે ચેતન જે છે એ અને પેલું અચેતન, એટલે કર્મનો ઉદય આવે છે એવો એ ભાવક અને ભાવ્ય એ ચેતન પોતે એ રીતે વર્તે છે, એ બંનેનો આધાર એક પોતે જ જાણે છે એમ લેવામાં આવ્યું. અહીંયા ભાવે ભાવક ના સ્થાને જ્ઞેય નાયક ભાવ લીધો, અને એવા જ્ઞેય નાયક ભાવને પામેલા એવા સ્વ પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, એટલે બંનેનો આધાર અધિકરણ હું છું એમ માન્યતા કરવાથી, જે જ્ઞેય છે એ જુદું છે એનો આધાર બીજો છે, છતાંય એ જ્ઞેયનો આધાર પણ પોતે થાય છે. કેમ કે જ્ઞેય એને જ્ઞાનમાં જણાય છે. એ પૂતગળ કે બીજા જીવો છે, છ દ્રવ્યની વાત લીધી છે ને, એટલે પૂતગળ છે કે જીવ છે એ બીજા બધા એને એના જ્ઞાનમાં જણાય છે, ત્યારે એ ભ્રાંતિથી એમ માને છે કે એનો આધાર હું છું. એટલે એવા જ્ઞેય નાયક ભાવને પામેલા એવા સ્વ પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી એને એ છ દ્રવ્યમાં લીનતા કરી અને જે વિકલ્પ થાય છે એમાં એ છ દ્રવ્યરૂપ પોતે છે એવા વિકલ્પો એવા ભાવને ઉત્પન્ન કરતો, હવે એવી ભ્રાંતિને લીધે એવા પરિણામ એવા ભાવનો કરતા થાય છે. હવે અહીંયા ચોરણોમાં જે સવિકાર વિકાર સહિત લીધું હતું એની જગ્યાએ અહીંયા ઉપાધિ સહિત લીધું. ત્યાં જે વાત હતી એ વિકાર હતો, પોતાના જે ક્રોધ માન માયા લોભ વગેરે જે ભાવ હતા એટલે એને વિકારી ભાવ લીધા હતા, એટલે સવિકાર શબ્દ મૂક્યો હતો. સવિકાર ચૈતન્ય પરિણામ લેવામાં આવ્યા હતા, એના સ્થાને અહીંયા એટલો ફેર કર્યો કે અહીંયા જે બધા દ્રવ્ય છે ને, પરદ્રવ્ય બીજા છ પ્રકારના દ્રવ્ય લીધા છે એટલે એને ઉપાધિ તરીકે લેવામાં આવ્યા, એટલે એ બધી ઉપાધિ પોતે એ રૂપ થાય એવી ઉપાધિ, શરીર રૂપ પોતે છે, શરીર પોતાનું માનવું એટલે એ ઉપાધિ લીધી, એટલે સઉપાધિક ચૈતન્ય પરિણામ લીધા. સવિકાર ચૈતન્ય પરિણામને બદલે સઉપાધિક ચૈતન્ય પરિણામ લીધા. મૂળ તો એ ચૈતન્ય પરિણામ જે છે એ નિર્મળ નથી, એ ઉપાધિ સહિત હોય કે વિકાર સહિત હોય બંને રીતે એ ચૈતન્ય પરિણામ શુદ્ધ નિર્મળ નથી. આટલી વાત છે. એ ઉપાધિ સહિત ચૈતન્ય પરિણામ 95માં લેવામાં આવ્યા અને 94માં એને સવિકાર ચૈતન્ય પરિણામ લેવામાં આવ્યા, પણ એ પરિણામ જીવના પર્યાયમાં છે, અજ્ઞાનને કારણે છે, મૂળ દ્રવ્યમાં નથી એટલે એ એના તો નથી. પણ અજ્ઞાનને કારણે આ જે ભાવ થાય છે એ ઉપાધિ સહિત હોય કે વિકાર સહિત હોય એ બંને રીતે એનો એ કરતા થાય છે, અને એમ એને આશરો અને બંધ પડે છે, ભાવ કર્મ થાય છે અને અનંત કાળ સુધી એને રખડવાનું થાય છે. ભાવાર્થમાં અહીંયા સમજાવ્યું છે કે ધર્માદિના એટલે ધર્માસ્તિકાયાદિના વિકલ્પ વખતે જે તે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિ રૂપ માને છે. ધર્માસ્તિકા આદિનો જે વિકલ્પ જે છે એવા વિકલ્પ વખતે પોતે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ભૂલી જાય છે. એનું ભાન રહેતું નથી કે પોતે કોણ છે, પોતે કોણ છે એનું ભાન રહેતું નથી. અજ્ઞાન અવસ્થામાં એ પરનો વિચાર કરે છે આ ધર્માસ્તિકા આદિનો, તો એવા વિકલ્પ વખતે પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર છે એવું ભાન એને રહેતું નથી. એ ભૂલી જાય છે, એ ભ્રમિત થઈ જાય છે અને પેલા ભાવમાં એકાગ્રતા કરી બેસે છે, એકતા કરી બેસે છે, એમાં ભ્રમિત થઈ જાય છે. એટલે એ વખતે જે ભાવ છે એનો એ કરતા થાય છે. એટલે ધર્મ આદિકના કે ધર્માસ્તિકા આદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્મ આદિક દ્રવ્યરૂપ માને છે. આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ, અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ કહેતા એ સઉપાધિક પણ આવી ગયા અને સવિકાર પણ આવી ગયા. એટલે વિકાર સહિતના હોય કે ઉપાધિ સહિતના જે પરિણામ હોય એ બધા એ અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ છે, શુદ્ધ નિર્મળ પરિણામ જ્ઞાનરૂપ પરિણામ તો નથી. માટે અહીંયા 94 અને 95 બંને ને ભેગી કરીએ તો એમ થાય કે એ બધા અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ છે. 94માં સવિકાર ચૈતન્ય પરિણામ કીધા વિકાર સહિતના, અને અહીંયા એ ઉપાધિ સહિતના ચૈતન્ય પરિણામ, એ બંનેનો સરવાળો કરવો હોય અને બંનેને એકમાં દર્શાવવા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ એ બધું અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ છે, એ બધો અન્ય ભાવ છે, એ બધો અશુદ્ધ ભાવ છે, એ આત્માના શુદ્ધ ભાવથી જુદો ભાવ છે, આત્માનું લક્ષ છોડીને પરનું લક્ષ કરતા થતો ભાવ છે અને એવા એ પરિણામો છે તે અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ છે, એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે અને એવા અજ્ઞાન રૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માધિક રૂપ માને છે, તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાન રૂપ સૌ ઉપાધિક ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાન રૂપ ભાવ તેનું કર્મ થાય છે. હવે એમાંથી જે આપણે તાત્પર્યની વાત આ ગાથા તો સમજ્યા, 94 અને 95 બંનેને સાથે પણ આપણે સમજ્યા અને હવે એમાંથી જે તાત્પર્ય ગ્રહણ કરવાનું છે એ વાતને આપણે જેમ 94 ગાથામાં ગુરુદેવે આપેલા પ્રવચનમાંથી સમજ્યા એ જ પ્રમાણે અહીંયા પણ 95 ગાથા ઉપર ગુરુદેવે આપેલા પ્રવચનમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 5 પાના નંબર 47 એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે 94 ગાથામાં ભાવ્ય ભાવક ભાવને પામેલા સ્વપરને અજ્ઞાની એકપણે અનુભવે છે એમ લીધું હતું. અહીંયા આ ગાથામાં જ્ઞેય નાયક ભાવને પામેલા સ્વપરનું એકપણે અનુભવન કરવાથી હું ધર્મ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. ધર્મ એટલે ધર્માસ્તિકાય, એવો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આત્મા જ્ઞાયક છે, આત્મા તો ખરેખર જ્ઞાયક છે અને એને રાગાદિ કે ધર્માદિ એટલે ધર્માસ્તિકાય આદિ 6 દ્રવ્યો પર જ્ઞેય છે. 94 ગાથામાં જે રાગાદિક લીધા એ અને આ 95 ગાથામાં જે આવે છે એ બધા ધર્માદિક, એ 6 દ્રવ્યો એ બધું પર જ્ઞેય છે. તે જ્ઞેય અને જ્ઞાયક બંનેનું અધિકરણ એક છે એમ અજ્ઞાની અનુભવે છે. એ અહીંયા 95 એ જ્ઞેય જ્ઞાયક એનું અધિકરણ એક છે, એનો આધાર એક છે એમ લે છે. 94 એ ભાવ્ય ભાવક એમ એ બંનેનું અધિકરણ એક છે એમ લીધું હતું. તેથી તે 3 પ્રકારના સ્વવિકાર ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે. હવે થોડીક એની વધારે સ્પષ્ટતા કરતા અહીંયા લીધું છે કે ધર્માસ્તિકાયનો વિકલ્પ આવે છે તો હું ધર્માસ્તિકાય છું એમ અજ્ઞાની માને છે. પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન છોડી ધર્માસ્તિકાય આદિ 6 પ્રકારના જે દ્રવ્યો છે તેનો વિચાર કરતા તે સંબંધીના વિકલ્પમાં તલ્લીન થઈ જાય છે. તે ધર્માસ્તિકાય આદિને પોતાના માને છે. ધર્માસ્તિકાય જીવ પૂતગળોને ગતિમાં નિમિત્ત થાય છે એવો એક પદાર્થ છે. તેનો વિચાર કરતા જે વિકલ્પ આવ્યો તેમાં અજ્ઞાની તન્મય થઈ જાય છે. પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું ભાન ભૂલી જાય છે અને એમ એ તેમાં તન્મયતા કરતા ધર્માસ્તિકાય હું છું એમ તે માને છે. કોઈકને એમાં પ્રશ્ન થશે કે ના ના, આમ તો ક્યાં આપણે માનીએ છીએ, હું ધર્માસ્તિકાય છું, હું અધર્માસ્તિકાય છું, એમ તો આપણે ક્યાં માનીએ છીએ. પણ અહીંયા એ વાતને સ્પષ્ટ કરી કે એનો વિચાર કરતા, એનો વિકલ્પ કરતા, એમાં તલ્લીનતા કરતા એ પોતે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને ભૂલી જાય છે અને જ્યાં લીનતા કરે છે તો એ ભાવ પોતાનો છે. જ્યાં લીનતા કરે છે, જ્યાં એકાગ્રતા કરે છે, એ 6 પ્રકારના દ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્ય વિશેની, ત્યારે એ ભાવ એનો પોતાનો છે. એને ધર્માસ્તિકાય શબ્દ પણ ન આવડતો હોય છતાંય એ ધર્માસ્તિકાય શું છે એને જાણતો પણ ન હોય તે છતાંય એ ધર્માસ્તિકાયનો વિકલ્પ એ કરે છે. કઈ બધાને ધર્માસ્તિકાય શબ્દ આવડતો નથી છતાંય એનો એ વિકલ્પ કરે છે. દાખલા તરીકે એ વિચારે જ્યારે કે હું ચાલી શકું છું ને, મને કોણ રોકનાર છે. હવે એ જે ભાવ છે એની અંદર એ ધર્માસ્તિકાય આવી જાય છે. એને ધર્માસ્તિકાયની ખબર હોવી જરૂરી નથી. આપણે જાણીએ છીએ કે ભાઈ એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે એટલે પૂતગળ કે જીવ ગતિ કરી શકે છે, પણ એ જાણ્યા વિના પણ ગતિ કરે છે ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત હોય જ છે. એને નથી જાણતો તો પણ એમ જ છે કે જે જાણે એને માટે એ ધર્માસ્તિકાય નિમિત્ત ને ન જાણે એને માટે નિમિત્ત નહીં એમ નથી. ધર્માસ્તિકાય તો પૂતગળ અથવા જીવને એનું એ નામ જાણે કે ન જાણે પણ એ નિમિત્ત તરીકે છે તો છે. એટલે જે એમ માન્યતા કરે છે કે હું ચાલી શકું છું, હું રોકાઈ શકું છું, હું જ્યારે ઈચ્છું ત્યારે ચાલું, હું ઈચ્છું ત્યારે રોકાઉં, આવી જે કોઈ માન્યતા એ કરે છે, એ બધી માન્યતામાં એને ધર્માસ્તિકાયમાં લીનતા થઈ જાય છે. જાણે અજાણે એને ધર્માસ્તિકાયમાં લીનતા થઈ જાય છે. એ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય શબ્દને જાણવાની જરૂર નથી, તે છતાં એમાં લીનતા થઈ જાય છે. એ જ પ્રમાણે આકાશને માટે પણ એમ જ છે કે હું અહીંયા જઉં, અહીંયા જઉં, આ આ ઘર મારું, આ રૂમ મારું, આ રૂમનું આટલું વોલ્યુમ છે, આ રૂમ, એ બધામાં વિચાર કરતા એમાં આકાશનો વિચાર વિકલ્પ એમાં લીનતા તલ્લીનતા થઈ જાય છે. આ રૂમ મારો છે એમ કહે છે, આ ઘર મારું છે, તો એ બધો આકાશનો તો પ્રદેશ છે. હવે એ એવા આકાશના પ્રદેશને પોતે પોતાનો માને છે ને કે નથી માનતો? આ ઘર મારું કહેતા એમાં એ આવી ગયું કે નહીં આકાશ? એ અજ્ઞાની કદાચ આકાશ શબ્દ પણ જાણતો ન હોય, આકાશ લોકાકાશ ને અલોકાકાશ ને એની એને માહિતી પણ ન હોય, પણ છતાં એનો ભાવ શું છે? તો કે આ ઘર મારું છે. તો ઘર ઘર શું છે, ઘર ક્યાં છે, એમાં શું છે? આકાશના પ્રદેશો છે. એટલે એ એક અથવા બીજી રીતે આ છ છ દ્રવ્યમાં એ એકરૂપતા કરે છે. આ પૂતગળ કેટલા બધા છે, બધા પૂતગળોને પોતાના માને છે કે નહીં? આ કોમ્પ્યુટર મારું, આ નોટબુક મારી, આ પુસ્તક મારું, આ સીડી મારી, આ મકાન મારું, આ કપડાં મારા, આ કાર મારીને બધું મારું મારું કરે છે અને એના વિકલ્પમાં એ રાચી રહે છે તો શું કરે છે? એ પૂતગળ સાથેની એની એકરૂપતા થાય છે ને, એટલે એ વાતને અહીંયા લીધી છે કે છએ છ દ્રવ્ય સાથેની એ એકરૂપતા એમ કરે છે. જીવ દ્રવ્ય સાથે પણ એકરૂપતા કરે છે કે આ છોકરો મારો ને આ છોકરી મારી ને આ મારા પિતા ને આ મારી પત્ની ને આ મારી માતા ને આ મારી બહેન ને આ બધા શું વિકલ્પો છે? એ બધા જીવો સાથેના, એ બીજા જીવને પોતાના રૂપ માનવો, એની સાથે પોતાપણું કરવું, એમાં મમત્વ કરવું કે એકત્વ કરવું, એ પ્રકારે એની તન્મયતા એમાં જે થાય છે, વર્તે છે તન્મયતા, એને હંમેશા એવી તન્મયતા વર્તે છે. એની અહીંયા વાત લીધી છે કે એ તન્મયતાને કારણે જે 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 કંઈ વિચારો વિકલ્પો કરે છે કે આ મારા પિતાશ્રી ને એમની આટલી ઉંમરની આ ડૉક્ટર હતા ને એ આમ હતા ને એમણે આમ ને એમણે મારી ઉપર આમ કર્યું ને મેં એમની સાથે તેમ કર્યું ને વગેરે 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 જેટલા વિકલ્પ એક કલાક સુધી કરે એ બધા વિકલ્પની અહીંયા તો વાત સમજાવી છે કે પર દ્રવ્ય છે બધું. એ છ પ્રકારના દ્રવ્ય છે, એનું લક્ષ્ય કરી અને તમે જે વિકલ્પ કરો છો અને જે વિકલ્પની સાથે રહેલો ભાવ છે કે તમે જાતે ઉત્પન્ન કરો છો અને એના તમે કરતા થાવ છો, આ બધું અજ્ઞાનને કારણે થાય છે એમ અહીંયા સમજાવવું છે. ત્યાં પેલા ભાવ રાગ દ્વેષના ભાવ લીધા હતા, ક્રોધના, માનના, માયાના, લોભના એવા ભાવ 94 ગાથામાં લીધા હતા. અહીંયા આ બધા 6 પ્રકારના દ્રવ્ય સાથે તમારી જે લીનતા, એકરૂપતા, તલ્લીનતા, તન્મયતા જે કંઈ થાય છે એને લીધે થઈ અને તમે સવારથી સાંજ સુધી એમ જ પરિણમો છો, બે જ પ્રકારે પરિણમન થાય છે એવી સ્પષ્ટતા કરી. કાં તો 94 પ્રમાણે થાય અને કાં તો 95 પ્રમાણે થાય, અથવા બંનેનું મિક્સ સાથે થાય. 94 પ્રમાણે થાય ત્યારે રાગ થાય, દ્વેષ થાય, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય, એટલે રાગ અને દ્વેષ એ બધું થાય. અને 95 પ્રમાણે થાય તો આ જે પૂતગળ કે જે કંઈ બીજા જે દ્રવ્ય છે એની સાથે લીનતા થાય, એટલે બંને સાથે થયા જ કરે છે. આખા દિવસ દરમિયાનમાં આ બે રીતે જ થાય છે. અને એમ કરતા એનો ઉપયોગ એ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂપ થાય છે. અને એમ અનેક પ્રકારના, અનેક જાતના, અનેક વિકલ્પો, અનેક ભાવ એ કરી અને એનો એ કર્તા થાય છે. જો કર્તા કર્મ અધિકારની અંદર જીવ ક્યાં કર્તા થાય છે એ સમજાવ્યું છે. ખરેખર તો જીવ કોઈ પરનો, પર ભાવનો, પર પદાર્થનો, પર પદાર્થની પર્યાયનો કરતા છે જ નહીં, એ વાત સતત રહે છે. જ્યારથી આપણે સ્વાધ્યાય કરીએ છીએ આ કર્તા કર્મ અધિકારનો, ત્યારથી અત્યાર સુધી એ વાત તો સતત રહી. એટલે કર્તાપણું જે દર્શાવ્યું એ ક્યાં છે, એ માન્યતામાં એને પરનું કર્તાપણું પડ્યું છે એની અહીંયા વાત આપણને સમજાવી છે. એટલે કે જીવન દરમિયાન, જીવનકાળ દરમિયાન આપણે જાણે અજાણે, સમજાવ વગર આપણે કેટલા બધા ભાવના કરતા થઈએ છીએ. આ બધા ભાવના કરતાપણું જે છે એ કરતાપણું જ આશ્રવ અને બંધનું કારણ છે અને એમ કરતા આપણે ભવ કરીએ છીએ. એટલે એવું કરતાપણું ટાળવાનું છે, અકર્તા ભાવ લાવવાનું છે, દરેક સમયે એવી જાગૃતિ લાવવાની છે કે ના, હું આનું કરતા ક્યાંથી હોઉં, આ ભાવનો પણ હું કરતા ન હોઉં, આ પરપદાર્થનું હું કાર્ય કરું, હું દાન આપું એવો ભાવ, દયાદાનનો ભાવ, તો કે એનો પણ હું કરતા ન હોઉં. આત્મામાં એવું પરલક્ષી કોઈ પણ ભાવનું કરતા પણ હું હોઈ શકે જ નહીં. હું તો મારા સ્વભાવ ભાવનો જ કરતા છું, એટલે કે હું મારા સ્વભાવ ભાવે પરિણમન કરું, એ સિવાય બીજું કંઈ કરી શકું નહીં. એક તણખલાના બે ટુકડા કરું નહીં, એક તણખલાને સ્પર્શી પણ શકું નહીં, અને એક તણખલાના બે ટુકડા કરવાનો ભાવ પણ હું કરી શકતો નથી. હું એટલે શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા. કૃપાળુદેવે તો એમ કહ્યું કે આ જીવ એક તણખલાના બે ટુકડા પણ કરી શકે નહીં. અમે એમ કહીએ છીએ કે એ તણખલાને સ્પર્શી પણ શકું નહીં એમ, અને એથી હવે આગળ વધી અને એ તણખલાને સ્પર્શવાનો કે ટુકડા કરવાનો ભાવ પણ મારો હોઈ શકે નહીં, એ પણ હું કરી શકતો નથી. કેમ કે હું તો ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક છું, અને જો એ ભાવ થાય છે તો અજ્ઞાન છે. તો આપણે અહીંયા આ વાત એ કરી રહ્યા છીએ કે કઈ રીતે અજ્ઞાની વિભાવ ભાવ વિકારી ભાવનો કરતા થાય છે. હવે ગુરુદેવે જે વાત કરી છે એમાં આગળ લઈએ. અહીંયા 47માં પાના ઉપર નીચે ગુરુદેવ કહે છે કે આ બધા જે છ છ દ્રવ્યની વાત આપણે સમજી લઈએ એ જ પ્રમાણે છે, એટલે આગળ એને લઈ અને આપણે એમ સમજીએ છીએ કે હું શુદ્ધ ચૈતન્ય કંદ આનંદ કંદ પ્રભુ સ્વરૂપથી જ જ્ઞાતા દ્રષ્ટા છું. સ્વરૂપ જ મારું જ્ઞાતા દ્રષ્ટા છે. હું ચૈતન્ય કંદ આનંદ કંદ સ્વરૂપથી જ જ્ઞાતા દ્રષ્ટા છું એમ જેને ભાન થયું નથી એવો અજ્ઞાની જીવ પર પદાર્થનો વિચાર કરતા તે કાળે આ પર પદાર્થ હું છું એવો વિકલ્પ સાથે તદાકાર થઈને તે પર પદાર્થને પોતાનો માને છે. અને પછી આકાશ માટે વાત હોય, લોકાકાશની વાત હોય કે પૂતગળની વાત હોય, ગમે તેની વાત હોય, એ બધામાં એ એવી રીતે એકાકાર થઈ અને પોતાપણું એમાં કરે છે અને અનેક પ્રકારના એ વિકલ્પો અને ભાવો કરે છે. પાના નંબર 48 ઉપર એ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે એ જ પ્રમાણે શરીર મન વાણી ઇન્દ્રિય ધન સંપત્તિ ઇત્યાદિ પૂતગળો સંબંધી વિચારમાં થતા વિકલ્પો સાથે એકાકાર થઈને આ પૂતગળ હું છું એમ અજ્ઞાનપણે માને છે તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. અને જીવ સાથે પણ લઈએ તો વળી અન્ય જીવ તે હું છું એમ અજ્ઞાની માને છે. દેવ અને ગુરુ જે અન્ય જીવ છે તે દેવગુરુના વિચારના કાળમાં જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પમાં અજ્ઞાની તન્મયપણે લીન થઈ જાય છે. તેથી આ મારા દેવ છે, આ મારા ગુરુ છે અને તે મને ધર્મ કરી દેનારા છે ઇત્યાદિ અનેક વિકલ્પમાં લીન થયેલો મિથ્યાદ્રષ્ટિ જીવ તે વિકલ્પનો કરતા થાય છે. એ બધા વિકલ્પ છે એ વિકલ્પનો એ કરતા થાય છે. પોતાના સ્વરૂપની બહાર આવે એટલે જે કંઈ વિકલ્પ થાય છે, જે વિભાવ ભાવ થાય છે, વિકારી પરિણમન થાય છે, અશુદ્ધ ભાવ જે થાય છે, અન્ય ભાવ થાય છે, એને કારણે એને આશ્રવ અને બંધ થવાના 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 નિશ્ચિત વાત છે. કેમ કે એ વખતે એને ક્યાંક કોઈક બીજા પરભાવનું કરતાપણું હોય છે, પરભાવનું કરતાપણું થઈ જાય છે. જ્ઞાનીની દશા ઊંચી છે, એમાં મુનિ થયો છે તો ત્રણ કસાયનો અભાવ કર્યો છે અને પોતે વારંવાર સ્વરૂપમાં જાય છે તો એ બધા ભાવ એને આવે છે, નથી આવતા એમ નથી, પણ એ ભાવનો એ કરતા થતો નથી એટલે એ પોતાથી જુદા જાણે છે. અને અજ્ઞાની છે એને તો એવું છે નહીં, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી એટલે એ એનો કરતા થઈ અને તીવ્રતા કરી અને એમ એ કર્મ બંધ કરે છે. જ્ઞાનીને અતિ અલ્પ કર્મ બંધાય છે, એ જ વિકલ્પમાં પેલા અજ્ઞાનીને ઘણી તીવ્રતા ઘણો રસ છે એટલે ઘણો અનુબંધ પડે છે, ઘણો સ્થિતિબંધ પડે છે. અહીંયા પાના નંબર 49 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અન્ય જીવ કે સ્ત્રી પુત્ર આદિ હું છું એમ માને તે મિથ્યા દ્રષ્ટિ છે. અરે ભાઈ, સ્ત્રીનો આત્મા જુદો અને તારો આત્મા જુદો, સ્ત્રીનું શરીર જુદું અને તારું શરીર જુદું, બંને દ્રવ્યો સાવ જુદે જુદા છે. સ્ત્રી ક્યાંયથી આવી અને તું અને ક્યાંય જશે, તું ક્યાંયથી આવ્યો અને ક્યાંય જઈશ, બંનેનો ક્યાંય મેળ નથી. સાથે અહીંયા થોડા વર્ષો માટે ભેગા થયા હોઈએ. આપણે બધા ભેગા શા માટે થઈએ છીએ એનું એક કારણ સમજવા જેવું છે. એક જ કુટુંબની અંદર આપણે ભેગા થઈ જઈએ છીએ અને પછી બધાના પરિણામો જુદા જુદા થાય છે, બધાનું જવું જુદું જુદું થાય છે, આ બધું થાય છે. પણ છતાંય ભેગા થઈએ છીએ એટલે આપણને એમાં એમ લાગે છે કે આ મારા છે, મારાપણાનો જે ભાવ છે એ ભાવને લીધે થઈને રખડવાનું થાય છે. પણ પહેલા એ ભેગા શા માટે થઈએ છીએ એનું કારણ સમજી લેવું જોઈએ, તો પછી એ મારાપણાનો ભાવ છે ને એ તૂટી જાય. આપણે શું માનીએ છીએ, કેમ ભેગા થઈએ છીએ? એવું પુણ્ય સરખું હોય, બે જીવોનું એક સરખું અમુક રીતે પુણ્ય હોય તો એ ભોગવવા માટે એ એક જ સ્થાનમાં ભેગા થયા હોય, એક કુટુંબમાં આવ્યા હોય, બે છોકરાઓ બંને જન્મ્યા છે તો બંનેને એક સરખું એવું ભોગવવાની અનુકૂળતાઓ મળે, એવા સંયોગો સરખા મળવાના હોય એટલા માટે એ કુટુંબમાં બંને છોકરાઓ જન્મ્યા છે. પણ બંનેનું પ્રારબ્ધ જુદું હોય છે, બંનેનો જેવો કર્મનો બંધ થયો છે બીજી બધી અપેક્ષાથી એ રીતે એને બીજી વસ્તુઓ જુદી હોય છે. અને પછી એનું પરિણામ જે છે એમાં તો બંનેની જાગૃતિ, જેવી જેની જાગૃતિ એ પ્રમાણે પછી આગળ ઉપર પરિણામ થાય. અહીંયા ભેગા થયા માટે મારાપણું કરીએ છીએ તો એ મારાપણું તો એટલા માટે થાય છે કે આપણે એ જગ્યાએ એટલા માટે આવ્યા કે આપણું પુણ્ય અને આપણી સાથે બીજા આવ્યા છે એનું પુણ્ય અમુક અંશે અમુક પ્રકારે એક પ્રકારનું હતું, એટલે આપણે આ કુટુંબમાં સાથે આવ્યા, એક જ કુટુંબમાં જન્મ્યા. પેલા મોટા ભાઈ થયા, આપણે નાના ભાઈ થયા, અથવા આપણે મોટા ભાઈ થયા, બીજા આપણા નાના ભાઈ થયા, નાની બહેન થઈ, આપણે બધા કેમ સાથે આ કુટુંબમાં આવ્યા? આ પિતાશ્રીના માતાશ્રીના બધાની સાથેનો આપણો જે કંઈ સંબંધ અમુક રીતે થવાનો છે સરખો હતો એટલે એ સાથે આવ્યા. એટલે એથી કરીને મારાપણું કરી લઈએ તો ક્યાંથી પાર આવશે? એ તો આગલા ભાવનો વિચાર કરી દે, એમાં પણ એવા કોકની સાથે એવા પુણ્ય સાથે હતા, એટલે બીજા એવા પોતાના ભાઈ હતા, બહેન હતા, માતા હતા, પિતા હતા, એની પહેલાના ભાવમાં પણ કંઈક હતા, એની પહેલાના ભાવમાં, એની પહેલાના. એમ આપણે 50 ભાવનો વિચાર કરીએ તો 50 ભાવના આપણા માતા પિતા બહેન ભાઈ સગાઓ બધા આપણને ધારો કે દેખાય, મળી જાય, જાતિસ્મરણ નામ થાય ને આપણને ખ્યાલ આવે ને બધું, અને બધાની સ્થિતિનો વિચાર કરીએ તો એમાંના કેટલાય કેટલા બધા દુઃખી હશે, તો એ બધાના દુઃખે આપણે દુઃખી થઈએ તો આપણે ધર્મ ચૂકી જઈએ. કેટલાય રાગ દ્વેષ થાય, ક્રોધના ભાવ થઈ જાય, કેટલું બધું થઈ જાય. એટલે એવી દ્રષ્ટિ નહીં અપનાવતા, બધા ભગવાન આત્મા છે એવી દ્રષ્ટિ અપનાવવી. આપણી સાથે રહેલા, આપણા કુટુંબમાં રહેલા બધા પ્રત્યે એવો ભાવ રાખવો જોઈએ કે અહીંયા આવ્યા એ તો પુણ્યને કારણે, પણ બધા ભગવાન આત્મા છે, મારી સાથે રહ્યા છે, ભલે મારા પતિ રૂપે હોય કે પત્ની રૂપે હોય કે પુત્ર કે પુત્રી રૂપે હોય કે જમાઈ રૂપે હોય, પણ એ બધા ભગવાન આત્મા છે એવો ભાવ રાખવો જોઈએ, એવો ભાવ રાખવો જોઈએ. જો ગુરુદેવ સમજાવે છે ને કે ભાઈ સ્ત્રીનું શરીર જુદું, તારું શરીર જુદું, બંને દ્રવ્યો સાવ જુદે જુદા છે, અને સ્ત્રી ક્યાંયથી આવી એટલે એનો આત્મા ક્યાંયથી આવ્યો, પહેલા ક્યાંય હશે, અને હવે પછી આ ભાવ પછી ક્યાંય જશે, એટલે છૂટા તો પડવાના જ ને. અને પ્રભુ તું ક્યાંયથી આવ્યો અને તું ક્યાંક જઈશ, હવે ક્યાં બંનેનો મેળ છે? બંનેનો ક્યાંય મેળ નથી. હું અને પરનો આત્મા એક વાળાના વેલા છીએ એવી તારી એકપણાની માન્યતા તદ્દન અજ્ઞાન છે. એક વાળના વેલા છીએ એવી તારી માન્યતા અજ્ઞાન છે. માને છે ને કે ભાઈ આપણે એક ખેતરના જ છીએ બધા. હવે ભાઈ એક ખેતરના મુખ માથાકૂટ બધા જુદા જ છો, એના કરતા એવો ભાવ રાખ ને બધા ભગવાન આત્મા છે એવો ભાવ રાખ ને, ભ્રાંતિ છોડી દે ને. ભ્રાંતિ વશ અજ્ઞાનતા સેવી રહ્યો છે એમ કહે છે ગુરુદેવ. તો બધા દ્રવ્યો ભિન્ન ભિન્ન છે અને ત્રણ કાળમાં તેમનું એકપણું થવું સંભવિત નથી. એકપણાની ભ્રાંતિ છે અને એ સંસારમાં રખડવાનું કારણ છે. પરવસ્તુ તો જ્ઞાન કરવા યોગ્ય છે, એનું જ્ઞાન થાય એ પરવસ્તુ જ્ઞેય છે. એ પરજ્ઞેય તરીકે એને જાણવી એથી વિશેષ કંઈ નહીં, એ પરજ્ઞેય છે બસ એટલું. અને તું જાણવા વાળો એનું જ્ઞાન કરવા વાળો જ્ઞાયક છો, પણ એમાં એ પરજ્ઞેય અને તું જાણવા વાળો જ્ઞાયક એ બંનેનો આધાર એક જ છે એમ માની અને પછી એવા ભાવ કરે, વિકલ્પ ઉઠે, તન્મયતા કરે તો પછી શું થાય? એ વિકલ્પોનો જ કરતા થાય ને, એવા વિભાવી ભાવનો જ કરતા થવાનો ને, બીજું શું થવાનું. આગળ કહે છે અહીંયા કે જો વિકલ્પને વિકારને અહીં સ ઉપાધિક એટલે સોપાધિક સહિત ચૈતન્ય પરિણામ કયા છે, બીજે તેને પૂતગલના પરિણામ કયા છે, ત્યાં ભેદ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. જ્યાં પૂતગલના પરિણામ કયા છે ત્યાં ભેદ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. દ્રષ્ટો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે અને એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એવા પરિણામ થાય, એટલે ત્યાં એ રીતે ભેદ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. પરંતુ અહીંયા તો અજ્ઞાનીની વાત ચાલે છે, એટલે અહીંયા અજ્ઞાનીની વાતમાં આ રીતે લીધું કે એ બધા ચૈતન્ય પરિણામ છે. અજ્ઞાન અવસ્થામાં અજ્ઞાનીને થતા ચૈતન્યના એ કેવા પરિણામ છે કે વિકાર સહિતના પરિણામ છે, ઉપાધિ સહિતના પરિણામ છે, એટલે સોપાધિક ચૈતન્ય પરિણામ અહીંયા કહેવામાં આવ્યા. જેને ભેદ જ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ અજ્ઞાનપણે વિકલ્પને વિકારને ઉત્પન્ન કરે છે, તેથી તેને અહીં સોપાધિક ચૈતન્ય પરિણામ કહેવામાં આવ્યા છે. પારા નંબર 50 ઉપર છેલ્લે વાત કરે છે કે છ દ્રવ્ય જે પરદ્રવ્ય છે તેનો વિચાર કરતા જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, તે વિકલ્પનો જે કરતા થાય છે તે જ્ઞાતા દ્રષ્ટા રૂપે પરિણમતો નથી. વિકલ્પમાં રાચી રહીએ તો જ્ઞાતા દ્રષ્ટા પણ ક્યાંથી થાય? પ્રભુ બહુ સહેલી ને સરળ વાત છે, ગુરુદેવે કેટલું સ્પષ્ટ કર્યું કે ભાઈ તું એક તરફ આવા વિકલ્પ કરે, વિચાર કર્યા કરે જાત જાતના પદાર્થોના, આમ કરીને તેમ કરીને, આ મારું આ તારું, આમાં આમ ફેરફાર કરું તેમ કરું, આજે આમ છે ને તેમ છે ને, આ બધું તું જે પરિણમન કરી રહ્યો છે વિકલ્પ રૂપે પરિણમન કરી રહ્યો છે, એમાં આ છ દ્રવ્યો આવી જાય અથવા તો તારા ભાવ હોય રાગ દ્વેષના જે કંઈ હોય એ બધું જે છે એ વિકલ્પરૂપ છે, અને એવો વિકલ્પરૂપે જો પરિણમી રહ્યો છે ત્યારે તું વિકલ્પનો જ કરતા છે, પછી ત્યાં તું જ્ઞાતા દ્રષ્ટા રહેતો જ નથી, ત્યાં પછી તું જ્ઞાતા દ્રષ્ટા ક્યાં રહે છે? એટલે છ દ્રવ્ય જે પરદ્રવ્ય છે તેનો વિચાર કરતા જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, તે વિકલ્પનો જે કરતા થાય છે તે જ્ઞાતા દ્રષ્ટા રૂપે પરિણમતો નથી, અને જે વિકલ્પનો જાણનાર રહે છે તે વિકલ્પનો કરતા થતો નથી. જેની દ્રષ્ટિ આત્મા તરફ હોય, સ્વરૂપ તરફ હોય, એ વિકલ્પનો માત્ર જાણનાર થઈ શકે. જે વિકલ્પનો જાણનાર રહે એ વિકલ્પનો કરતા થતો નથી. પણ વિકલ્પ રૂપે થઈ જાય તો શું થાય? એમાં ને એમાં રાચી રહે તો શું થાય? એ વિકલ્પનો કરતા થાય. ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપ આનંદનો નાથ ભગવાન આત્મા છે, તેનું અંતરમાં લક્ષ્ય કરીને, તેને જાણીને નિર્વિકલ્પ આનંદ પ્રગટ ન કરે ત્યાં સુધી તેણે કાંઈ જાણ્યું નથી. બાકી કહેવા માત્ર પરને જાણે છે, પરનો પણ ખરેખર કોઈ જાણવા વાળો થતો નથી. ભગવાન આત્માને જે જાણે છે એ સાચા અર્થમાં પરને જાણે છે. જો પરને જાણવું એ કોને હોય? ખરેખર જોવા જઈએ તો પરને જાણનાર કોણ હોય? કે જેણે સ્વને જાણ્યું છે એ જ એમ કહી શકે હું પરનો જાણવા વાળો છું. બાકી તો સ્વને જે જાણતો નથી એ તો પરનો જાણનારો નહીં પણ પર રૂપે પરિણમન કરનારો છે, એ તો મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. એ પરને જાણવું એમ કહીએ ત્યારે એમાં એક વાત ગર્ભિત છે કે પોતે સ્વ છે અને પેલું પર છે, તો એનો અર્થ એ થયો કે પોતે સ્વને જાણ્યું છે ત્યારે એ એમ કહી શકે કે હું પરને જાણું છું અને હું સ્વ રૂપે જ છું, પરને મારાથી જુદું જાણું છું, તો એ પરને જાણવા વાળો કહેવાય. હવે એવું તો જેને સમ્યક દર્શન થયું હોય એને હોય, અને સમ્યક દર્શન નથી થયું તો એ ખરેખર સાચા અર્થમાં પરને જાણતો નથી પણ પર રૂપે પરિણમે છે. ખરેખર તો એમ છે. એટલે સમ્યક દર્શન વિના એ પરને જાણવા વાળો જ્ઞાતા દ્રષ્ટા થઈ શકતો જ નથી. એને જાગૃતિ રાખવી હોય તો રાખી શકે છે, એ વાત જુદી છે. જાગૃતિ રાખે જ્યાં જ્યાં એને વિકારી ભાવ થાય પરને જાણવા વખતે, ત્યારે એ પોતે પાછો વળી શકે કે આ બધા ભાવ મેં ક્યાં કર્યા, આ ભાવ મારા ન હોય, હું તો ભગવાન આત્મા છું ને એમ પાછો વળે, એમ જાગૃતિ કેળવી શકે. પણ સાચા અર્થમાં એક જ્ઞાતા દ્રષ્ટા તો સમ્યક દર્શન થાય ત્યારે જ થાય છે. પરદ્રવ્ય મારું છે એમ માનતા જે વિકલ્પ થાય તે વિકલ્પ ખરેખર દુઃખદાયી છે. એ વિકલ્પ જ દુઃખ છે ખરેખર તો. વિકલ્પનો જે કરતા થાય તે દુઃખનો કરતા થાય છે, એટલે દુઃખી થાય છે, એ દુઃખ ઉત્પન્ન કરે છે, દુઃખ ઊભું કરે છે. ભગવાન આત્મા તો આનંદનો સાગર છે, એની દ્રષ્ટિ કરતા અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય તેવો છે, તેમાં રાગ નથી અને તે રાગનો કરતા નથી. પણ છ દ્રવ્ય તે હું છું એવી ભ્રાંતિને લીધે અજ્ઞાની ઉપાધિ સહિતના ચૈતન્ય પરિણામ રૂપે પરિણમે છે, અને તેથી તે સોપાધિક ચૈતન્ય પરિણામ રૂપે પોતાના ભાવનો કરતા થાય, પરદ્રવ્યને પોતાનું માને તે એવા વિકલ્પનો અજ્ઞાનપણે કરતા થાય છે, અને તે ચાર ગતિમાં પ્રાપ્ત દુઃખનું કારણ થાય છે. ભાવાર્થમાં છેલ્લા બે પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે છ દ્રવ્યના વિચારના કાળે જે રાગ છે તે અજ્ઞાનરૂપ ભાવ છે. એટલે આખો દિવસ આપણે જે ભાવ કરીએ એ અજ્ઞાનરૂપ ભાવ છે. જે રાગ છે તે જ્ઞાતાના પરિણામ નથી, બીજી વાત. અને જે એમ માને કે મારા દેવગુરુ મને તારી દેશે તે વિકલ્પનો કરતા થઈ અને મિથ્યા દ્રષ્ટિ થાય છે. આ એકદમ સારભૂત વાત છે. અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ પોતાને છ દ્રવ્યરૂપ માને છે, માટે અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સ ઉપાધિ ચૈતન્ય પરિણામનો કર્તા થાય છે, અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ કહેતા કાર્ય થાય છે. રાગ તે અજ્ઞાનીનું કાર્ય છે, અને એમ કરતા એવા ભાવનો કરતા થતા એવા આશ્રવ અને ભાવ થાય છે, અને એમ એને બંધ પડે છે અને ચાર ગતિમાં રખડવાનું થાય છે. તો આ રીતે અહીંયા 95મી ગાથા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન.